એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર કવિતા. આપણને કેમ આટલી ગમે છે? શું હોય છે એમાં એવું જે રોજની વાતચીત કરતા એને અલગ પાડે છે? હા, આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના આવા જ એક મૂળભૂત અને સાચું કહું તો બહુ જ રસપ્રદ ખ્યાલ પર ઊંડાણથી વાત કરવાના છીએ, વક્રોક્તિ. આપણી પાસે જે સામગ્રી છે એ આ વક્રોક્તિના સિદ્ધાંતને સમજાવતા કેટલાક મુખ્ય વિચારો છે, અને ખાસ કરીને આપણે બે મુખ્ય આચાર્યો, એક તો ભામા જેમણે આ વિચારનો પાયો નાખ્યો અને બીજા કુંતક જેમણે તેને એક આખા સિદ્ધાંત તરીકે વિકસાવ્યો, એમના વિચારો પર ધ્યાન આપીશું. તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે કવિતામાં આ વક્રતા એટલે શું, પેલો વાંક એ શું છે, સામાન્ય બોલચાલથી એ કઈ રીતે જુદું પડે છે, અને કુંતકે કઈ રીતે આ વિચારને છેક કવિતાના આત્મા સુધી પહોંચાડ્યો. ચાલો શરૂ કરીએ. મને લાગે છે કે આ ચર્ચા પછી કવિતાને જોવાની મજા ઓર વધી જશે.
બિલકુલ. અને વક્રોક્તિ શબ્દ સાંગળીએને એટલે કદાચ પહેલો ખ્યાલ તો પેલો અલંકારવાળો આવે, જેમ કે શ્લેષ વક્રોક્તિ કે કાકુ વક્રોક્તિ. પણ ભારતીય કાવ્યશાસ્ત્રમાં એનો એક બહુ વ્યાપક, બહુ ઊંડો અર્થ પણ છે. એ કેવું તત્વ જે કવિતાને કવિતા બનાવે છે એમ કહી શકાય. અને આ વ્યાપક અર્થમાં વક્રોક્તિની વાત સૌથી પહેલા કરનાર હતા આચાર્ય ભામહ, લગભગ 6-7 સદીની આસપાસ. એમણે કાવ્યની એક બહુ જાણીતી વ્યાખ્યા આપી છે, શબ્દાર્થૌ સહિતો કાવ્યમ.
હા, એ તો સાંભળી છે, શબ્દ અને અર્થનું સાથે હોવું તે કાવ્ય.
બરાબર. પણ ભામહ ત્યાં અટકતા નથી. એ ઉમેરે છે કે આ શબ્દ અને અર્થ ખાલી સાથે હોય એટલું પૂરતું નથી, એ બંને સુંદર હોવા જોઈએ, અલંકૃત હોવા જોઈએ.
અચ્છા, એટલે ખાલી શબ્દને અર્થ ભેગા થાય એ કવિતા નથી, એમાં સુંદરતા અલંકાર જરૂરી છે. અને તમે કહો છો કે આ સુંદરતાનો સંબંધ વક્રોક્તિ સાથે છે, એ કેવી રીતે જોડાય છે?
બરાબર. ભામહ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે વાણીમાં એટલે કે કાવ્યમાં જે સૌંદર્ય આવે છે ને, એ વક્રોક્તિને કારણે જ આવે છે. એમની એક કારિકા છે, વાચામ વક્રાર્થ શબ્દોક્તિર અલંકારાય પ્રકલ્પતે. એનો મતલબ એમ કે શબ્દ અને અર્થની વક્ર ઉક્તિ એટલે કે વક્ર રીતે કહેવાયેલી વાત જ અલંકાર બની શકે છે. ભામહ તો માને છે કે કવિની વાણી સ્વાભાવિક રીતે જ વક્ર હોય, સીધી સાદી સપાટ ન હોય, અને આ વક્રોક્તિ એમના મતે બધા જ અલંકારોના મૂળમાં છે, એમનો પ્રાણ છે.
એટલે ભામહ એમ કહેવા માંગે છે કે કવિતાની ભાષા જ, એનું બંધારણ જ મૂળભૂત રીતે વક્ર છે, સામાન્ય બોલચાલ જેવી સીધી નથી. આ વક્ર એટલે શું આઈ, થોડું સમજાવશો?
હા, ભામહ એના માટે એક સરસ શબ્દ વાપરે છે, લોકાતિ ક્રાંતા ગોચરમ વચઃ.
લોકાતિ ક્રાંતા ગોચરમ વચઃ.
હા, એટલે કે એવી વાણી જે લોકવ્યવહારની જે સીમાઓ છે, જે રીતો છે, એનાથી પર જાય છે, એને ઓળંગી જાય છે. જુઓ, આપણે રોજબરોજ ભાષા વાપરીએ શેના માટે?
માહિતી આપવા લેવા, કામકાજ માટે.
બરાબર. એમાં મુખ્ય ભાર સીધા સ્પષ્ટ અર્થ પર હોય. પણ કવિની ભાષા આવી ઉપયોગિતાવાદી નથી હોતી. એમાં શબ્દો અને અર્થો એવી રીતે વપરાય છે જે સામાન્ય ન હોય, કંઈક ચમત્કૃતિ જન્માવે. આ જે અસામાન્યતા છે, લોકવ્યવહારથી જુદું પડવું, એ જ ભામહની દૃષ્ટિએ વક્રોક્તિ છે, અને એના વગર કાવ્ય બને જ નહીં.
સમજાયું. એટલે ભામહે વક્રોક્તિને કાવ્ય અને અલંકારના મૂળ તરીકે ઓળખાવી. આ તો પાયાની વાત થઈ, પણ એમ લાગે છે કે આ એક બીજ રોપાયું. આ વિચારને એક વ્યવસ્થિત સિદ્ધાંતનું રૂપ કોણે આપ્યું, એને મોટો કોણે કર્યો?
એ શ્રેય જાય છે આચાર્ય કુંતકને, લગભગ 11મી સદીના કાશ્મીરી આચાર્ય. એમણે તો વક્રોક્તિ જીવિત નામનો એક આખો ગ્રંથ લખ્યો.
વક્રોક્તિ જીવિત?
હા, એમાં એમણે વક્રોક્તિને જ કાવ્યનું જીવિત એટલે કે એનું જીવન, એનો પ્રાણ, એનો આત્મા એ રીતે સ્થાપિત કરવાનો મોટો પ્રયાસ કર્યો. કુંતકે ભામહના વિચારને પકડ્યો અને એને ખૂબ ઝીણવટથી, ખૂબ વિસ્તારથી વિકસાવ્યો. એનું સ્વરૂપ કેવું હોય, એના પ્રકારો કેટલા, કાવ્યમાં એ ક્યાં ક્યાં જોવા મળે, એની બહુ ગહન ચર્ચા કરી.
વક્રોક્તિ જીવિત નામ જ બતાવે છે કે કુંતક માટે વક્રોક્તિ કેટલી મહત્વની હશે. તો કુંતક વક્રોક્તિને કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે? એમની વ્યાખ્યા ભામહથી અલગ પડે છે?
કુંતકની વ્યાખ્યા છે, વક્રોક્તિરેવ વૈધગ્ય ભંગી ભણિતિ રુચ્યતે, પહેલી વાર સાંભળીએ તો કદાચ થોડી અઘરી લાગે, પણ સમજીએ તો રસપ્રદ છે.
વૈધગ્ય, ભંગી, ભણિતિ.
હા, વૈધગ્ય એટલે કવિનું કૌશલ્ય, એની ચતુરાઈ. ભંગી એટલે રીતિ, શૈલી, વળાંક, એક પ્રકારની છટા. અને ભણિતિ એટલે કહેવાની રીત, ઉક્તિ. તો આખાનો અર્થ શું થયો?
કે વક્રોક્તિ એટલે કવિના કૌશલ્યવાળી કોઈક ખાસ છટા કે વળાંકવાળી કહેવાની રીત.
બરાબર. કવિની પોતાની આગવી, ચતુરાઈ ભરી, કંઈક વળાંકવાળી રીતે કહેવાની રીત એટલે વક્રોક્તિ. કુંતક સમજાવે છે કે જુઓ, સામાન્ય વ્યવહારમાં કે પછી શાસ્ત્રોમાં શબ્દોના અર્થ લગભગ નક્કી હોય છે, ખરું ને? આપણે ગાય કહીએ એટલે એક ચોક્કસ પ્રાણી જ મનમાં આવે, પણ કવિતામાં હંમેશા એવું નથી હોતું.
હા, કવિ તો અલગ રીતે વાપરે શબ્દોને.
ચોક્કસ. કવિ શબ્દો અને અર્થોને એવી રીતે પ્રયોજે છે જે સામાન્ય પ્રથાથી, રૂઢિથી અલગ હોય અને એનાથી વૈચિત્ર્ય જન્મે. વૈચિત્ર્ય એટલે વિશિષ્ટતા, ચમત્કૃતિ, કંઈક અનોખાપણું. આ જે વિશિષ્ટતા આવીને એ વક્રતા, અને એ રીતે કહેવું એ વક્રોક્તિ.
ઓકે. વૈધગ્ય ભંગી ભણીતિ, કવિની ચાતુર્ય ભરી, વળાંકવાળી કહેવાની રીત. આ વાત તો ભામહની પેલી લોકાતિક્રાંત ગોચરમ વચઃ જેવી જ લાગે છે, કે કવિ સામાન્યથી અલગ રીતે કહે છે. તો પછી કુંતકનું ખાસ પ્રદાન શું? અહીંયા વાત ક્યાં વધારે ઊંડી જાય છે?
સારો સવાલ છે. કુંતક ભામહથી ઘણા આગળ જાય છે. પહેલી અને સૌથી મહત્વની વાત, કુંતક ભારપૂર્વક કહે છે કે આ વક્રતા ખાલી શબ્દમાં હોય કે ખાલી અર્થમાં હોય એટલું પૂરતું નથી. સાચી ઉત્તમ વક્રોક્તિ ત્યારે જ બને જ્યારે શબ્દ અને અર્થ બંનેમાં વક્રોક્તિ હોય.
બંનેમાં, શબ્દમાં પણ અને અર્થમાં પણ.
હા, અને એટલું જ નહીં, આ બંને વચ્ચે, એટલે કે વક્ર શબ્દ અને વક્ર અર્થ વચ્ચે એક બહુ જ અનોખો સંબંધ હોવો જોઈએ, જેના માટે કુંતક એક બહુ મજાનો શબ્દ પ્રયોગ જેવો વિચાર આપે છે. સ્પર્ધાયુક્ત સામંજસ્ય.
સ્પર્ધાયુક્ત સામંજસ્ય, આ તો બહુ રસપ્રદ લાગે છે. સ્પર્ધા પણ ખરી અને સામંજસ્ય એટલે કે સુમેળ પણ ખરો, શબ્દ અને અર્થ વચ્ચે. આ ખ્યાલ તો ખરેખર કુંતકની મૌલિકતા લાગે છે. આને જરા ખોલીને સમજાવશો?
ચોક્કસ. કુંતક કહે છે કે ભામહે શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ કહ્યું, પણ એ સહિતત્વ સાથે હોવાનો ભાવ ખરેખર શું છે એનો ગહન અર્થ તો મેં પ્રગટ કર્યો છે, એવો એમનો દાવો છે. એમના મતે કાવ્યમાં ખાલી સુંદર, અલંકારિક શબ્દોમાં ગમે તેવો સામાન્ય વિચાર મૂકી દો તો એ ઉત્તમ કાવ્ય નથી. દાખલા તરીકે, સૂર્ય ઉગ્યો એ સાદી વાતને બહુ ભારે શબ્દોમાં કહીએ, પણ જો એ કહેવાની રીતમાં કે અર્થમાં કંઈ નવીનતા ન હોય તો એ સાચી વક્રોક્તિ નથી. અને એનાથી ઉલટું, કોઈ બહુ જ નવો, અદ્ભુત વિચાર હોય પણ એને સાવ સાદા, પ્રભાવહીન શબ્દોમાં મૂકી દેવામાં આવે તો પણ એ ઉત્તમ કાવ્ય ન બને. કુંતક કહે છે કે કાવ્યમાં અર્થ કેવો હોવો જોઈએ? એવો જે સહૃદયને, એટલે કે રસિક વાચક કે શ્રોતાને આહલાદ આપે, આનંદ આપે, જે પોતાનામાં જ એક આગવું સૌંદર્ય, એક નવીન સ્ફૂરણા ધરાવતો હોય. સહૃદયાહલાદકારી સ્વસ્પંદ સુંદરઃ. અને એવા અર્થને વ્યક્ત કરનાર શબ્દ એ પણ એવો જ દમદાર હોવો જોઈએ, એવો કે જાણે બીજા ઘણા શબ્દો હોઈ શકે પણ આ અર્થ માટે તો આ જ શબ્દ બરાબર છે. એ એકલો જ જાણે એ વિશિષ્ટ અર્થને પૂરેપૂરો પ્રગટ કરવા માટે સર્જાયો હોય. એ શબ્દ પણ પોતે સુંદર હોવો જોઈએ.
અર્થો સૌ શબ્દોપી વ્યનક્તિ.
અચ્છા, એટલે અર્થ પણ સુંદર, એને કહેનારો શબ્દ પણ સુંદર, બંને પોતપોતાની રીતે શ્રેષ્ઠ.
હા, અને હવે આવે છે પેલી સ્પર્ધા. કુંતક કહે છે કે શ્રેષ્ઠ કાવ્યમાં શબ્દ અને અર્થ બંને એટલા સુંદર અને એટલા સમર્થ હોય છે કે જાણે એકબીજા સાથે સૌંદર્યની સ્પર્ધા કરતા હોય એવું લાગે. પરસ્પરસ્ય શોભા જનનતયા સાહિત્યમ પરસ્પર સ્પર્ધિત્વેન સ્થિતૌ.
સ્પર્ધા? હા, ક્યારેક વાંચનારને થાય કે વાહ, શું શબ્દ વાપર્યો છે, તો ક્યારેક એમ થાય કે ઓહો, શું અર્થ છે, અદ્ભુત. બંને એકબીજાની શોભા વધારે અને બંને વચ્ચે એવી હોડ લાગેલી હોય કે કોણ વધારે ચડિયાતું છે એ કેવું મુશ્કેલ બને. આ જ છે એમનું સ્પર્ધાયુક્ત સામંજસ્ય.
વાહ, આ તો કમાલની વાત છે. કાવ્યાનુભવનું આટલું જીવંત ચિત્રણ, એટલે શબ્દ અને અર્થ ખાલી આમ સાથે બેઠા નથી, પણ એકબીજાને વધારે સુંદર બનાવવા માટે જાણે હરીફાઈમાં ઉતર્યા છે. આ ખ્યાલ કાવ્ય સૌંદર્યને એકદમ ડાયનેમિક, ગતિશીલ પ્રક્રિયા તરીકે જુએ છે, નહીં કે કોઈ સ્થિર વસ્તુ તરીકે. આ કુંતકનું બહુ મોટું પ્રદાન ગણાય, ખરું ને?
બિલકુલ. અને કુંતક દાવો પણ કરે છે કે શબ્દાર્થના સહિતત્વનો આવો ગહન અને ગતિશીલ અર્થ એમણે જ પહેલીવાર સ્પષ્ટ કર્યો છે. આ વિચાર વક્રોક્તિને ખાલી શબ્દોની રમત કે ઉપર છલ્લા શણગારથી ઉપર ઉઠાવીને કાવ્યના છેક આંતરિક સૌંદર્ય સાથે જોડી દે છે, અને એટલે જ આપણને કોઈ કવિતા આટલી બધી ગમી જાય છે, ઊંડી અસર કરી જાય છે, કારણ કે એમાં શબ્દ અને અર્થ બંને પોતપોતાની રીતે શ્રેષ્ઠ હોય છે અને સાથે મળીને એક અનોખો અનુભવ રચે છે.
અને પેલી વ્યાખ્યા પર પાછા જઈએ, વૈદગ્ય ભંગી ભણીતી, એમાં વૈદગ્ય શબ્દ પણ મહત્વનો લાગે છે, એટલે કવિનું કૌશલ્ય. તો કુંતક કવિની ભૂમિકા પર કેટલો ભાર મૂકે છે? શું વક્રોક્તિનું મૂળ કવિમાં છે?
ચોક્કસપણે. કુંતક માટે વક્રોક્તિ એ કઈ હવામાંથી નથી આવતી, એ માત્ર શબ્દો કે અર્થની કરામત નથી. એનું ઉદ્ભવસ્થાન કવિની પ્રતિભા અને એનું કૌશલ્ય છે. પહેલો શબ્દ વૈદગ્ય એટલે જ કવિ કર્મનું કૌશલ, એની નિપુણતા, અને ભંગી એટલે એ કૌશલ્ય જે રીતે પ્રગટ થાય છે, એની વિશિષ્ટ છટા, એનો અનોખો વળાંક. એટલે કુંતક શું કહે છે કે વક્રોક્તિ એ કવિના કુશળ વ્યાપારની, એટલે કે એના કામની, એની સર્જન પ્રક્રિયાની અસાધારણ છટાથી નીપજેલી ઉક્તિ છે. તો ખરી વક્રતા ક્યાં છે?
કવિના વ્યાપારમાં, એની પ્રતિભામાં.
બરાબર. કવિના મનમાં, એની પ્રતિભામાં. કુંતક માને છે કે કવિ દુનિયાને સામાન્ય માણસની જેમ નથી જોતો, એની પાસે એક અસાધારણ દ્રષ્ટિ છે, પ્રતિભા છે. અને આ પ્રતિભા જ્યારે કોઈ સામાન્ય વસ્તુને પણ સ્પર્શે છે, ત્યારે એ વસ્તુનું કંઈક અનોખું જ રૂપ પ્રગટ થાય છે. એનો રોજિંદો જાણીતો ચહેરો જાણે ઢંકાઈ જાય છે, અને કવિની પ્રતિભાને કારણે એનો ઉત્કર્ષ થાય છે. એ વધારે સુંદર, વધારે અર્થસભર બની જાય છે. અને પછી પદાર્થના આ નવા અસાધારણ રૂપને, આ વિશેષ તત્વને બરાબર વ્યક્ત કરવા માટે કવિ જે ભાષા વાપરે છે, જે શબ્દો ગોઠવે છે, જે વાક્ય રચે છે, તે સ્વાભાવિક રીતે જ વક્ર બને છે, એટલે કે સામાન્યથી અલગ. અને આખી પ્રક્રિયામાંથી જ કાવ્ય જન્મે છે, એટલે વક્રોક્તિનું મૂળ છેક કવિ પ્રતિભામાં રહેલું છે.
અચ્છા, ઓહો, એટલે કવિની દુનિયાને જોવાની અને પછી એને કહેવાની જે આગવી રીત છે, એ જ વક્રોક્તિનું સાચું રહસ્ય છે. આ તો વક્રોક્તિને સીધી કવિના વ્યક્તિત્વને એની ક્રિએટિવિટી સાથે જોડી દે છે. આ સમજણ તો વક્રોક્તિને ઘણી ઘણી ઊંડાઈ આપે છે.
હા, અને આ વિચારની એક બીજી બહુ મહત્વની અસર છે. જુઓ, જો વક્રોક્તિ કવિ પ્રતિભામાંથી જ જન્મતી હોય, અને કવિ પ્રતિભા તો કેવી હોય?
અનંત. દરેક કવિની અલગ.
બરાબર. અનંત અને વિવિધતા ભરેલી. તો પછી વક્રોક્તિના પ્રકારો કેટલા હોઈ શકે?
એ પણ અનંત જ હોવા જોઈએ.
બરાબર. કુંતક વક્રોક્તિના 6 મુખ્ય પ્રકારો ગણાવે છે. એ કાવ્યના અલગ અલગ લેવલ પર કામ કરે છે. જેમ કે વર્ણવિન્યાસ વક્રતા, એટલે અક્ષરોની ગૂંથણીમાં જે ચમત્કૃતિ હોય. પછી પદ પૂર્વાર્ધ વક્રતા, શબ્દના મૂળ ભાગમાં, ધાતુ વગેરેમાં. પદ પરાર્ધ વક્રતા, એટલે પ્રત્યય, વિભક્તિ વગેરેમાં. પછી વાક્ય વક્રતા, આખા વાક્યની રચનામાં. પ્રકરણ વક્રતા, કાવ્યના કોઈ એક મોટા ભાગમાં, જેમ કે કોઈ સર્ગમાં. અને છેલ્લે પ્રબંધ વક્રતા, એટલે આખા કાવ્યમાં, સમગ્ર રચનામાં.
વર્ણથી માંડીને આખા પ્રબંધ સુધી, એટલે કે કવિતાના નાનામાં નાના અંશથી લઈને સમગ્ર કૃતિ સુધી વક્રતા ફેલાયેલી છે.
બરાબર. પણ આ 6 મુખ્ય પ્રકારો ગણાવ્યા પછી કુંતક બહુ સરસ વાત કહે છે. એ કહે છે કે આ તો મુખ્ય ભેદ થયા, પણ એના પેટા પ્રકારો તો અગણિત હોઈ શકે છે. તેષામ વિચિત્તિ વૈચિત્ર્યમ અનંતમ પ્રતિભા જુષામ. કેમ? કારણ કે કવિઓની પ્રતિભા અનંત છે. નવા નવા કવિઓ આવ્યા કરે, અને પોતાની પ્રતિભાથી વક્રતાના નવા નવા રૂપો સર્જતા જ રહે. એટલે આ રીતે કુંતક વક્રોક્તિને કાવ્યના દરેક સ્તરે વ્યાપેલો એક વ્યાપક સૌંદર્ય ગુણ, એક એસ્થેટિક ક્વોલિટી બનાવી દે છે, જેનું મૂળ કવિની પ્રતિભામાં છે.
આ તો ખૂબ જ વ્યાપક દ્રષ્ટિ થઈ કહેવાય. કુંતકે તો વક્રોક્તિને કાવ્યના દરેક ખૂણે પહોંચાડી દીધી. તો હવે મારો અંતિમ પ્રશ્ન એ છે કે કાવ્યશાસ્ત્રની પરંપરામાં પેલી જે ચર્ચા હંમેશા ચાલી છે કે કાવ્યનો આત્મા શું, કોઈ કહે રસ, કોઈ કહે ધ્વનિ, કોઈ અલંકાર, કોઈ રીતિ. તો આ ચર્ચામાં કુંતક વક્રોક્તિને ક્યાં મૂકે છે? શું એ માત્ર શણગાર છે ઉપરથી લગાવેલો, કે પછી કાવ્યનો આત્મા જ છે?
વક્રોક્તિ પ્રસિદ્ધાભિધાન વ્યતિરેકીણી વિચિત્રૈવાભિધા સૈવ અલંકૃતિ. અને તેઓ એમ પણ કહે છે કે સાલંકારસ્ય કાવ્યતા, એટલે કે અલંકારયુક્ત હોવું એ જ કાવ્યત્વ છે. આ સાંભળીએ તો એમ લાગે કે હા, તેઓ વક્રોક્તિને અલંકાર જેવી જ ગણે છે, શણગાર માને છે. પણ બીજી બાજુ કુંતક અલંકાર્ય, એટલે કે જેને શણગારવાનું છે શબ્દ અને અર્થ, અને અલંકાર જેનાથી શણગારાય છે વક્રોક્તિ, આ બે વચ્ચેના ભેદને બહુ મહત્વ નથી આપતા. તેઓ કહે છે કે આ ભેદ તો ખાલી સમજવા માટે છે, ઔપચારિક છે. હકીકતમાં તો શબ્દ અને અર્થનું વક્રતાપૂર્વકનું વૈચિત્ર્યપૂર્ણ કથન જે છે એ પોતે જ અલંકાર છે. ઉભાવેતાવ અલંકાર્યવ તયોહ પુનરલંકૃતિ વક્રોક્તિ રેવ. એટલે કે કાવ્યમાં કંઈ અલગથી અલંકાર ઉમેરવામાં નથી આવતા, પણ કાવ્ય જે રીતે કહેવાયું છે એની વક્રતાભરી અભિવ્યક્તિ પોતે જ અલંકારરૂપ છે. કાવ્ય પોતે જ એક અલંકૃત ઉક્તિ છે.
ઓકે, એટલે જો કાવ્ય પોતે જ વક્રતાને કારણે અલંકાર જેવું હોય તો પછી વક્રોક્તિ કાવ્યનો બાહ્ય શણગાર કઈ રીતે રહી? એ તો એનું આંતરિક અનિવાર્ય લક્ષણ બની ગયું ને.
બરાબર પકડ્યું. કુંતકની દ્રષ્ટિએ વક્રોક્તિ વગર કાવ્ય શક્ય જ નથી. એ કાવ્યનો પ્રાણ છે, એનું જીવિત છે. એ તો ત્યાં સુધી કહે છે કે આ વક્રતા એટલી શક્તિશાળી છે કે જો કોઈવાર કાવ્યનો અર્થ તરત ન પણ સમજાય ને, તો પણ જેમ સંગીતની ખાલી ધૂન પણ આપણને ગમે છે, એમ કાવ્યના શબ્દોની ગોઠવણ, એના બંધારણનું સૌંદર્ય, બંધ સૌંદર્યમ પણ આપણને આનંદ આપે છે.
અચ્છા, અર્થ ન સમજાય તો પણ?
હા, અને જ્યારે અર્થ સમજાય ત્યારે ખાલી શબ્દ અને એના સીધા અર્થનો જ આનંદ નથી મળતો, પણ પેલી વક્રતાને કારણે જે વિશેષ ચમત્કૃતિ જન્મી છે એનો એક અલગ જ આનંદ, એક વિશેષ રસનો અનુભવ થાય છે. કુંતકાને પાનકરસ જેવો કહે છે.
પાનકરસ?
હા, જેમ જુદા જુદા ફળોના રસ ભેગા મળીને એક નવો જ અનોખો સ્વાદ બનાવે, એમ કાવ્યમાં શબ્દ, અર્થ અને વક્રતા આ બધું મળીને એક એવો આસ્વાદ કરાવે છે જે શબ્દાર્થયોહ સહૃદયાહલાદેક કાર્યસાધકત્વેપી આનંદોન્મિલન શક્તિર્વૈલક્ષ્યેણૈવ લક્ષ્યતે. એટલે જ કુંતક માટે તો વક્રોક્તિ વગરનું કાવ્ય નિર્જીવ છે, જીવ વગરના શરીર જેવું, સ્ફુરણ વગરના જીવન જેવું. એ કાવ્યનો ખાલી બહારનો શણગાર નથી, પણ એનો આંતરિક ધબકાર છે, એના પ્રાણોનો પ્રાણ છે. કુંતકની નજરે જુઓ તો વક્રોક્તિ એ જ કાવ્યનું સર્વસ્વ છે.
ખૂબ સરસ. તો આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના એક અત્યંત મહત્વના સિદ્ધાંત વક્રોક્તિની ખરેખર ઊંડી સફર કરી. આપણે જોયું કે ભામહે કઈ રીતે એનો પાયો નાખ્યો, એને કાવ્યના મૂળભૂત તત્વ તરીકે ઓળખાવી, અને પછી કુંતકે તો એને કેવી અદ્ભુત રીતે વિકસાવી, એક સંપૂર્ણ ગહન અને વ્યાપક કાવ્ય સિદ્ધાંતનું રૂપ આપ્યું. અને આપણે સમજ્યા કે કુંતકની વક્રોક્તિ એ ખાલી શબ્દોની રમત કે ચતુરાઈ નથી, પણ એ કવિની પ્રતિભાનું પ્રગટ થવું છે, અર્થનું નવું દ્વાર ખોલવું છે, અને શબ્દ અર્થના એક અનોખા, ગતિશીલ, પેલા સ્પર્ધાયુક્ત છતાં સુમેળ ભર્યા જોડાણનું પરિણામ છે.
ખરેખર. અને કુંતકનો આ સિદ્ધાંત આપણને વારંવાર યાદ અપાવે છે કે કવિતાની ખરી સુંદરતા ફક્ત શું કહેવાયું છે, એટલે કે અર્થમાં જ નથી, પણ કઈ રીતે કહેવાયું છે, એટલે કે પેલી ભણીતી, પેલી વક્રતામાં પણ એટલી જ રહેલી છે. અને સાચું પૂછો તો આ બંનેના અદ્ભુત મિલનમાં રહેલી છે. વક્રોક્તિ એ કવિતા પર લગાવેલો કોઈ બહારનો શણગાર નથી, પણ એનું ધબકતું હૃદય છે, એનું જીવ છે, એ જ કવિતાને જીવંત બનાવે છે. અને આ ચર્ચાના અંતે કદાચ શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય. આપણે જોયું કે વક્રોક્તિનો આ ખ્યાલ, એટલે કે સામાન્યથી હટીને ચતુરાઈ અને સુંદરતાથી કંઈક કહેવાની કળા હજારો વર્ષ પહેલાં આપણા કાવ્યશાસ્ત્રમાં વિકસ્યો. પણ જરા વિચારો, શું આ ખ્યાલ આજે પણ એટલો જ પ્રસ્તુત નથી? શું આજના સાહિત્યમાં કવિતા, વાર્તા, નવલકથા કે પછી કળાના બીજા સ્વરૂપોમાં, સિનેમા હોય, નાટક હોય, ચિત્રકળા હોય, સંગીત હોય, આપણને આ વક્રતા નથી દેખાતી? શું આજના સર્જકો પણ, ભલે પછી એ વક્રોક્તિ શબ્દ ન વાપરતા હોય, પણ અજાણતા કુંતકની પેલી વૈદુગ્યભંગી ભણીતીનો જ ઉપયોગ નથી કરી રહ્યા? પેલી પોતાની આગવી, કુશળ અને ચમત્કૃતિ ભરી રીતે વાત રજૂ કરવાની કળા. મને તો લાગે છે કે આ વક્રતા કદાચ સર્જનાત્મક અભિવ્યક્તિનું એક સાર્વત્રિક તત્વ છે. શું કહો છો?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.